நமோ நோயை சௌரியந்தானம், நமோ நோய் சௌசிதானம், நமோ நோய் சௌராயிரியானம், நமோ நோய் சௌஜாயானம், நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓம்காரம் இந்து சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமதி சாராய் சுவானுபூத்தியாஸ்தி சுவாய் பவாய
கவச்சித் லசதி சதகுணே கவச்சித் அஷ்ட பூதே குணே கவச்சித் சஹஜ பரியாயே கவச்சித் அஷ்ட பரியாயகே சநாதமபி ஜீவ தத்துவம் அநாதம் சமஸ்தயினம் நமாமி பரி பாவயாமி சகா சிந்தே சதா ஸ்லோகாத்மிக જીવ પદાર્થ છે ને જીવ પદાર્થ જીવ તત્વ ક્વચિત સદગુણો સહિત મિલશે નિર્મળ ગુણની પર્યાય સહિત કદા દેખાય ગુણ તો ત્રિકાળ છે પણ સદગુણ એટલે પર્યાય એવા ગુણથી તે મિલશે છે આવિર્ભાવ થાય શક્તિ રૂપે ગુણ છે એ આવિર્ભાવ રૂપે મિલશે છે દેખાય દેખાવ દેવો ઝડપનો ક્વચિત અશુદ્ધ રૂપ ગુણે સહિત મિલશે વ્યંજન પર્યાય વિનાના ગુણોની અશુદ્ધ પર્યાય થાય એને અહીંયા અશુદ્ધ ગુણ કહેવામાં આવ્યા છે શું
કર્યું
વ્યંજન પર્યાય સિવાયના ગુણો એની પર્યાય જે અશુદ્ધ છે એની આ વાત છે બહુ સ્પષ્ટ થાય એમ નથી ધીમે ધીમે સમજાયું છે વિષય આવશે પંદરમી લાખનો જીવો આ અધિકાર વખતે કોઈ વખતે હેઠો કે નહીં ખબર નથી શુદ્ધ કારણ પર્યાય વખતે કોઈ વખતે થાય અહીંયા હિંસા હે ક્વચિત સહજ પર્યાય ઉત્સહિત મિલશે છે એ ગુણની નિર્મળ અવસ્થા શુદ્ધ પર્યાય કચિત અશુદ્ધ પર્યાય વ્યંજન પર્યાય આ બધાથી સહિત હોવા છતાં જીવ તત્વ પર્યાયમાં આ પ્રકારે હોવા છતાં પણ જે બધાથી રહિત છે વસ્તુ જે જીવ તત્વ ધ્રુવ છે આ બધા ભેદોથી રહિત છે
બરાબર
કોઈ વખતે નિર્મળ શુદ્ધ જ્ઞાન ગુણાદિની પ્રગટ અવસ્થાથી શોભે કોઈ વખતે અશુદ્ધ ગુણ એટલે વિકારી પર્યાય નથી શોભે વ્યંજન પર્યાય સિવાય કોઈ વખતે સહજ પર્યાયો કે વજ્ઞાનાદિ એનાથી શોભે કોઈ વખતે અશુદ્ધ વ્યંજન પર્યાયથી મિલશે દેખાવ દે દેખાવ દે આમ દેખાવ દે એમ કે છે આ બધાથી સહિત હોવા છતાં છે ને સનાતન પી અનાથમ એની વ્યાખ્યા કરી સ્વાભાવિક આ બધા ભાવ પર્યાયમાં હોવા છતાં પણ એ પર્યાય રહીત બધાથી રહીત એવું જીવ તત્વ એને હું સકળ અર્થની સિદ્ધિ માટે સદા નમું છું સામગ્રી આની અનંત પડી છે. ધ્રુવ સમાન સ્વભાવ, આ બધા પર્યાયો હોવા છતાં પર્યાય નો આશ્રય લક્ષ કરવા જેવું, આશ્રય કરવા જેવું નથી એમ કે જાણવા જેવું ભલે હોય. ભગવાન આત્મા એ પર્યાયો ની નિર્મળતા, સમૃદ્ધતા વિગેરે દશામાં હોવા છતાં એ વસ્તુ તો ધ્રુવ ચૈતન્ય નિત્ય એવા જીવ તત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે મારા શાંતિ ને આનંદની પૂરણ પ્રયોજન દશા મુક્તિ એને માટે સદા નમું છું. મારું વલણ જ ધ્રુવ પર સદાય છે એમ કે છે. એને હું ધ્રુવને ભાવું છું, ધ્રુવને નમું છું અને એને છે ને બે ફરી ભાવી આમી ને નમાની બે છે. ભગવાન આત્મા જીવ તત્વ આવી પર્યાયો વાળું હોવા છતાં હું તો જીવ તત્વ જે છે અખંડ અભેદ ધ્રુવ એ પર્યાયો રહિત છે તત્વ. સમજાવું કઈ એવા જીવ તત્વને હું સકલ અર્થની સિદ્ધિ માટે મારા કેવળ જ્ઞાન અને કર્મ આનંદની પ્રાપ્તિ માટે હું સદા તે ધ્રુવને નમું છું. મારું વલણ તેમાં છે અને એની હું ધ્રુવની ભાવના કરું છું. સમજાણું કઈ મારો વાવો મારે કેવું હોય છે પર્યાયો આવી તથા વસ્તુ પર્યાય રહી પર્યાય રહી એને હું ભાવું ભાવું એ પર્યાય ભાવનું ધ્રુવ નમું છું એ પર્યાય છે ભાવનું છું એ પર્યાય છે પણ ભાવે છે કોને ને નમે છે કોને જાણો કઈ આવો જીવ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જોયો કે એની પર્યાયોમાં આવા પ્રકારો હોવા છતાં અવસ્થાના આ બધી દશાઓ હોવા છતાં વસ્તુ તો એ અવસ્થા રહી છે એ અવસ્થા રહિત વસ્તુ છે તેને હું નમું છું ત્યાં મારો અંતરનો દ્રષ્ટિનો ઝુકાવ ત્યાં ગયો છે એમ કે છે. તેને હું સદા નમું છું પાછું એમ લીધું છે ને સદા નમામી પરિભવ્યામી નિરંતર ભગવાન આત્મા પર્યાયના ભેદ વિનાનો એવા દ્રવ્ય સ્વભાવની નમનમાં આદરમાં નિરંતર મારો આદર છે.
બરાબર
સમજાવું કઈ નિમિત નો આદર નહીં વિકલ્પ નો નહીં આવા પર્યાયના ભેદ નો આદર નહીં એ 14 ગાથા થઈ સાડા 15મી શશીભાઈ ને પ્રવણભાઈ ને એના આટલા રહ્યો ને હે પ્રવણભાઈ ખબર હતી ભાઈ એનું નથી ભણવાનું છે મની ગાથા 15 नर नारय तीर्य सुरा सजाया ती विभाव निधि भैला तमोपाधि सजाया ये बनेगा नीचे हरिगीत त्रिजंत नारद देव नर पर्याय विभावी कृपया व्यंजन पर्याय त्रियंत नारद देव नर पर्याय विभावी कृपया पर्याय कर्मोपाधि वी ये स्वाभाविक भाटिया भगवान एम भाटिया एम कहते हैं भंडा थे ना भंडा भगवान सर्वज्ञ परमेश्वर एमने आ स्वभाव विभाव पर्याय नु वर्णन करो हम जानो कहा मैंने टीका आ स्वभाव पर्यायो અને વિભાવ પર્યાયોનું સંક્ષેપ કથન છે. ત્યાં સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવ પર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે.
બરાબર.
એક કારણ શુદ્ધ પર્યાય, એક કાર્ય શુદ્ધ પર્યાય. આ બધી ઝીણી વાત છે. આ સૂક્ષ્મ આત્મામાં સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાયનું અસ્તિત્વ છે. એ બે પ્રકારમાં સ્વભાવ પર્યાય જે છે એના બે પ્રકાર જીવદ્રવ્ય છે ને. જીવદ્રવ્ય એટલે વસ્તુ, એના અસ્તિત્વમાં સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય એવા બે પ્રકાર એના અસ્તિત્વમાં છે. પરને લઈને નહીં, પરમાં નહીં, એવા સ્વભાવ વિભાવ દિશાઓમાં જ્યાં સ્વભાવ પર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે. કારણ શુદ્ધ પર્યાય એના અસ્તિત્વમાં છે અને કાય શુદ્ધ પર્યાય જીવ તત્વના અસ્તિત્વમાં છે.
બરાબર.
હવે કારણ શુદ્ધ પર્યાય આત્મા છે, જીણો વિષય છે એકદમ. આ વિષય આખા હિન્દુસ્તાનમાં ક્યાંય ચાલ્યો નથી, ચાલતો સમજાણું કઈ. અહિયાથી શરૂઆત 2000 એનો વિસ્તાર થયો. ભગવાને આ કહ્યું છે એમ કહ્યું ને, સ્વભાવ પર્યાય વિભાવ પર્યાય ભગવાને કહ્યું છે.
બરાબર.
એ સ્વભાવ પર્યાયના બે પ્રકાર પાડે છે, એક કારણ શુદ્ધ પર્યાય, એક કાર્ય શુદ્ધ પર્યાય.
બરાબર.
હવે કારણ શુદ્ધ પર્યાય ઘણી સૂક્ષ્મ એનું પહેલું વર્ણન કરે છે. કારણ કે એ અનાદિની વસ્તુ છે. કાર્ય શુદ્ધ પર્યાય તો પછી સાદી થાય છે. સમજાણું કઈ. કેવળ જ્ઞાન આદિ કાર્ય શુદ્ધ પર્યાય ની સાદી છે, આદિ. અને આ કારણ શુદ્ધ પર્યાય ની આદિ નથી, તેથી એને પહેલી વર્ણવામાં આવે. ભાઈ આ ઝીણું છે, શું સમજાય તું પકડું સમજાય. વાહ, આ તો સર્વજ્ઞ પરમેશ્વર મિત્રા કેવળ જ્ઞાની પરમેશ્વરે કહ્યા સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાયના પ્રકાર. હવે એમાં સ્વભાવ પર્યાય પાઠમાં પહેલી વ્યંજન પર્યાય છે ભાઈ, એનું વર્ણન પછી કરશે. મોક્ષ ગાથા સમજે તો એની વ્યંજન પર્યાય યથાર્થ સમજાય.
બરાબર
કે છે કે આત્મામાં, આ તો અગમ નિગમ ની વાત છે, સર્વજ્ઞ પરમેશ્વર ના પેટ માંથી આવેલી વાત છે, અંદર જ્ઞાન નો.
બરાબર
એ છે કે કારણ શુદ્ધ પર્યાય કોને કહેવી, કે જે સહજ શુદ્ધ નિશ્ચયથી, સ્વાભાવિક શુદ્ધ નિશ્ચયથી આત્મામાં છે, ભેદવાળી વ્યવહાર વાળી કાર્ય વાળી નહીં, સહજ સ્વાભાવિક શોધ નિશ્ચયથી. આ પહેલો નહીં લીધો છે, આમાં નહીં પહેલો લીધો ભાઈ, અને કાયમાં નહીં પછી લીધી. સમજાવું કાંઈ
પ્રભુ,
જ્યાં પછી અતિન્દ્રિય સ્વભાવ વાળા અશુદ્ધ સુધ એમ લીધી, અહીં પહેલી શુદ્ધ નિશ્ચય લીધી. શું કીધું મળી, એક બોલે સમજાય નહીં એક પહેલી વાત નહી. અનાદિ અનંત આત્મામાં કારણ શુદ્ધ ધ્રુવ પર્યાય છે, એ સ્વાભાવિક શુદ્ધ નિશ્ચયથી અનાદિ છે.
બરાબર,
એટલે એને પેલો નૈર સદ શુદ્ધ નિશ્ચય કરો લીધો. સમજાણું કાંઈ, એ અનાદિ અનંત છે, હિન્દુસ્તાન ને ચલી નહીં. હું બા જબ નીકળી હતી તો જરી એકાદ પંડિત પૂછા તો ગોટાળા મંડ્યા કે જરી આ બાર ક્યાં કાઢ્યા, નહી તો નકશો નાખો તો છે ને, નકશો એ નકશો છે કેવો દેખાતી હોય, આ બધી ઓગણી ગાથા નિયમ સારમાં એક નકશો નાખો પેલી બારી પાસે નહીં ઉપર. દરિયાનો દ્રષ્ટાંત આપ્યો છે, દરિયો દરિયો એટલે સમુદ્ર હોય છે ને, સમુદ્ર એ સમુદ્રની અંદર જે બળ સાથું સમુદ્રનું એ અંદરનું સામાન ધ્રુવ અને એની ઉપરની આમ સપાટી હરખી આમ વળ વિનાની ઉપરની સરખી સપાટી એને અહીંયા કારણ શુદ્ધ પર્યાયમાં ગણવામાં આવી છે. એનું દ્રવ જે ધ્રુવ દળ છે સમાન દરિયો હોય છે ને, દરિયો આપતો સમાન દો છે અને હવે ઉપર સપાટ સરખી સરખી એના ઉપર ચાર ભાવ છે, લહેર વિનાથી અને ઉપરમાં લહેર ચાર આવે એ ઉદય ઉક્ષમ સૂક્ષમ ક્ષાય ચાર ભાવની લહેર છે ઉપર, એમાં નીકળી નાખ્યું છે. સમજાણું કઈ લક્ષ જો છે ને કોઈ કે હવાય બસ કોઈ જોયું નથી, સબસો ઉપર દરદ્રષ્ટિ ની હેઠે એક પત્તા ની ઉપર છે, જો નાનો પત્તા પ્રકાશાજી લખતા હતા દરદ્રષ્ટિ ઉપર, એમાં કઈ સમજાયું નતું. એ છે આ ભગવાન આત્મા એની અંદર સહજ શુદ્ધ નિશ્ચયથી એટલે સ્વાભાવિક શુદ્ધ નિશ્ચય ત્યાં અનાદિ અનંત છે, અનંત સંતુષ્ટ અંદર અનાદિ અનંત છે, એની સાથે કારણ પર્યાય પણ અનાદિ અનંત છે, અનંત સંતુષ્ટ યુક્ત આ કારણ પર્યાય અનાદિ અનંત છે. અમૂર્ત છે એ અમૂર્ત છે, અંદર મૂર્ત પણ નથી, અતિન્દ્રિય સ્વભાવ વાળા એ તો કાર્યમાં યાદ છે શબ્દ આપતો, અતિન્દ્રિય સ્વભાવ વાળા શું કે શુદ્ધ એવા સહજ જ્ઞાન શીખાડી, સ્વાભાવિક જ્ઞાન શીખાડી, ધ્રુવ જ્ઞાન સહજ શીખાડી, સહજ દર્શન શીખાડી, સ્વાભાવિક દર્શન ધ્રુવ દર્શન શીખાડી, સહજ ચારિત્ર સ્વભાવ ચારિત્ર શીખાડી, ધ્રુવ ચારિત્ર શીખાડી, અને સહજ પરમ વિતરાગ સુખાન્મત સ્વાભાવિક પરમ વિતરાગ આનંદ સ્વરૂપ શીખાડી, સહજ પરમ વિતરાગ સુખ સ્વરૂપ, એ ચાર બોલીદાર શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ, એ શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ છે. અરૂપી ભગવાન આત્માનો આ અંતર્દળ છે, અંતઃતત્વ સ્વરૂપ, જે સ્વભાવ અનંત સ્વરૂપ, સ્વભાવ અનંત તુષ્ણનું સ્વરૂપ. અહીં સ્વરૂપ શબ્દની એક વિશેષતા છે, કાર્યમાં ફળની વિશેષતા છે. સમજાનું કાંઈ અનંત ચતુષ સ્વભાવ શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ, એ સ્વભાવ અનંત તુષ્ણનું સ્વરૂપ, ત્યાં સુધી તો એના સામાન્ય દર્શન આદિના ભાવો સ્વભાવ વર્ણરા ધ્રુવ ધ્રુવ ધ્રુવ, તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ, એ અનંત ચતુષ્ય યુક્ત સ્વભાવની સાથે રહેલી તન્મયપણે પૂજિત પંચમ ભાવ પરિણતિ, જેમ ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશને કાળ, એ ચાર પદાર્થની ઉત્પાદ વહી પાળી પર્યાય સદ્રશ એક રૂપ ટીકાવ છે શુદ્ધ. સમજાણું કહાય ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ કાળ, એના ઉત્પાદ વહીમાં અશુદ્ધતા કે ભેદ ક્યાંક છે? એક સરખી ઉત્પાદ વહી ઉત્પાદ વહી પરમ પરમથી ભાવના ધ્યાન એવી એક આત્મામાં વર્તમાન પર્યાય જે પ્રગટ છે એ સિવાયની ચારમાં પ્રગટરૂપ પર્યાય એકરૂપ છે, તો આત્મામાં પ્રગટરૂપ પર્યાય એકરૂપ નથી. કેમ કે અનાદિ અશુદ્ધ પર્યાય છે, મોક્ષમાં ઉત્પાદ હોય વાળો ભાન શૂન્ય જ્ઞાન થતા સાધકમાં કંઈ શુદ્ધ ને અશુદ્ધ છે, પૂર્ણ થતા એટલી શુદ્ધિ એટલા ભેદ પડી જાય છે. એક રૂપ દશા જેમ ચાર દ્રવ્યમાં છે એમ એની ઉત્પાદ વયની દશામાં એવી એક રૂપ દશા નથી. તેથી તેની એક રૂપ દશા કારણ પર્યાયને ધ્રુવ ગણવામાં આવે. આમાં બહુ હંસમર થયું નથી, ફરીને ફરીને આમાં તો માન 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 પકડાયું છે. પંડિતજી કોઈ વખત કહી શકો આમાં પંદર ની જાત માં હતા કોઈ વાત નિયમ સાહેબ યાદ નહીં પહેલે મેં પૂછ્યા હતા ભગવાન જીવ તત્વ એ જેમ શુદ્ધ સહજ નિશ્ચયથી ટીકાવ છે એમ એ સહજ શુદ્ધ નિશ્ચયથી એના ચતુષ્ટ ટીકાવ છે જ્ઞાન દર્શન ચારિત્ર અને આનંદ જોવામાં આનંદ એ લીધો છે શંકિત લીધું નથી પણ શ્રદ્ધા ટીકા નથી એ બધું આનંદ આવી જાય સહજ દર્શનમાં નાખવું હોય તો પણ આપણે કામ દ્રષ્ટિ આવી તેમ આવી જાય અને નહીતર આ પરમ વિતરાગ અમૃત એમાં પણ સમ્યક દર્શન લોકામાં ચારિત્ર એને જુદું પડ્યું છે. એવું જે શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ ચાર ભાવ સ્વભાવરૂપી અંતઃતત્વ ધ્રુવ સ્વરૂપ જે સ્વભાવ અનંત ચતુષ્ટનું જે સ્વભાવ અનંત નું સ્વરૂપ, એટલે કાયમાં ફળ કે છે, આ એનું સ્વરૂપ છે. આ તો અનંત તુષ્ટ ટીકાઉ સ્વરૂપ છે. એની સાથેની જે પૂજિત, આમાં એની સાથેની પૂજિત શબ્દ વિશેષ વાપર્યો છે, અને કાયમાં એની સાથેની પર ઉત્કૃષ્ટ શબ્દ વાપર છે. બેનો ફેર છે, સમજાણું કઈ? અનંત ચતુષ તેની સાથેની જે અંકિત પૂજિત પંચમ ભાવ પણ નથી. પૂજવા યોગ, આદરવા યોગ, સત્કાર કરવા યોગ, ઉપાદય કરવા યોગ, ટીકાર જે ચતુષ્ટયુક્ત સ્વભાવ છે, એની સાથે રહેલી આ પંચમ ભાવ કરણથી પરિણામી ભાવની કરણથી છે ને, પંચમ ભાવ પંક્તિ છે એ ઉદયક્ષમ શોક્ષમ સાયકના ઉત્પાદની નથી. સમજાણું કાંઈ? એવી પંચમ ભાવ કે ચાર ભાવ ટીકાળીની સાથે જે પૂજવા યોગ્ય, કે જેમાંથી કાય પર્યાય પ્રગટ થાય, એવી પૂજિત, એટલે આગળવા લાયક પંચમ ભાવ પરણતી આત્મામાં, જેમ પેલા ચાર દ્રવ્યમાં એક રૂપ ઉત્પાદય પરિણામિક ભાવે સરખો છે, એવું આના ઉત્પાદયમાં એક ભાવ સરખો નથી. એથી એનામાં આ એક ઉત્પાદનો પરિણામિક ભાવનો પર્યાય ટીકા સરખો છે, ત્યારે એનું સામાન્ય રૂપ એક સરખું થાય છે. ઉત્પાદનથી વિશેષ છે મોક્ષ નો માર્ગ, એ બધો ઉત્પાદય પર્યાયના છે, પ્રગટ આવિર્ભાવના છે. આ શક્તિરૂપ પર્યાયની વાત ચાલે. તેની સાથે તન્મયપણે રહેલી કોની સાથે? અનંત ચતુષ્ટનું સ્વરૂપ. અનંત ચતુષ્ટ એનું સ્વરૂપ, સ્વરૂપ એની સાથે તન્મય રહેલી પૂજ્ય એવી પરિણામી ભાવની પરણતી, વર્ણતી કીધી પણ છે પંચમ ભાવની પરણતી, એ કોઈ ક્ષાય પરણતી કે ઉદય અવસ્થા એ અવસ્થા નથી. તે જ કારણ શુદ્ધ પર્યાય છે એવો અર્થ છે. તો વાંચું તો આ કવિ આ કારણ શુદ્ધ પર્યાય નો વાત નથી, હું બહાર નીકળી થોડી પણ એકાદ લોકો મિત્રો પૂછ્યા કે આ હું ગોટાળા ભણ આવે આ બાર નું કઠણ છે. સમજાણ
કાંઈ
એસી એવું કર્યા જ કરું બસ. એ જ કારણ શુદ્ધ પર્યાય છે એમ પછી એવો અર્થ છે. કારણ શુદ્ધ સ્વભાવ પર્યાય, કારણ શુદ્ધ સ્વભાવ પર્યાય, સ્વભાવ પર્યાય છે ને, સ્વભાવ પર્યાય નો ભેદ છે ને, એટલે સ્વભાવ પર્યાય નો ભેદ કારણ શુદ્ધ પર્યાય. સ્વભાવ પર્યાયના બે ભેદમાં એક સ્વભાવ પર્યાય કારણ શુદ્ધ પર્યાય અને એક સ્વભાવ પર્યાય કારણ શુદ્ધ પર્યાય.
બરાબર
સમજાણું કઈ? તેથી તમે કહ્યું ને શું સહજ શુદ્ધ નિશ્ચય, ત્યાંથી જ કહે સ્વાભાવિક નિશ્ચય સત્ય, ટીકાઉ નિશ્ચય સત્ય, અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા પૂજામાં વિશેષણ કરશે, શુદ્ધ નિશ્ચય નહીં, અનાદિ નહીં, બાકી વિશેષણ એમાં બધા આવશે. આમાં શુદ્ધ એવા શિકાળી જ્ઞાન દર્શન ને આનંદ ને ચારિત્ર એવું શુદ્ધ અંતઃસત્વ સ્વરૂપ, આત્માનું અંતઃસ્વભાવ સ્વરૂપ. આત્મા કેવો છે એના ભાન વિના, એનો આદર વિના જે કંઈ કરવામાં આવે એ બધું ફોથે ફોથા છે. એ મુનિ વ્રત પાળે કે વ્રત કરે અને તપસ્યાઓ કરે છ મહિનાના, એ બધા ચાર ગતિના રખડવા માટે છે. આવો જે ભગવાન આત્મા જેની એક સમયની પર્યાયમાં પ્રગટ, અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, અનંત કાળ ભાવ, બે હદ દ્રવ્ય ક્ષત્ર કાળ ભાવ, જેના જ્ઞાનની પ્રગટ ઉત્પાદ એક સમયની પર્યાયમાં, ભલે એને અસંખ્ય સમય લાગે પણ અસંખ્ય સમયમાં આત્મ અનંતો જે એના એક સમયના પર્યાયમાં ખ્યાલ આવે છે, એ તો ખ્યાલ તો એ સમયમાં જ આવે છે, પણ અસંખ્ય સમય સાથે એનો ઉપયોગ કામ કરે છે. એટલે પ્રગટ જેની પર્યાયમાં બે હદ ક્ષેત્ર, બે હદ કાવ, બે હદ ભાવ ભાવ અને બે હદ દ્રવ ક્ષેત્ર કાવ ચુકાવ, એનો ખ્યાલ જેની જ્ઞાનની વર્તમાન ઉત્પાદ પ્રગટ પર્યાયમાં આવે છે, એવી એવી અનંતી અનંતી પર્યાયો જેના અંતરના ધ્રુવ સ્વભાવમાં પડી છે, એની કારણ પર્યાયમાં પણ એટલી અનંતી શક્તિ પડી છે. સમજાવું કાંઈ, જેના એક ક્ષણના ભાવમાં હજ વિનાનું ક્ષેત્ર, હજ વિનાનો કાળ, હજ વિનાની અપરિમિત શક્તિઓની સંખ્યા અને અપરિમિત દ્રવ્યની સંખ્યા, જેને પ્રગટ એક સમયની પર્યાયમાં આટલો ખ્યાલ આવે છે, એવો જેનો એક પર્યાયમાં સ્વભાવનો સામર્થ ભાવ છે, એ સિવાય એની શુદ્ધ કારણ પર્યાયમાં એનાથી અનંત ગુણ સામર્થ સ્વભાવ છે. સમજાવું કાંઈ, આ તો અગમ નિગમ ની વાત છે. વાદ વિવાદ આ કઈ પાર પડેલો નથી, વસ્તુનો સ્વભાવ જ કોઈ અત્યંત છે. એવી એવી શક્તિઓ જેનો સ્વભાવ કીધો ના, એ તો શુદ્ધ કારણ સ્વભાવ કીધો, એમ કીધું ને, શુદ્ધ કારણ પર્યાય સ્વભાવ, શુદ્ધ કારણ પર્યાય સ્વભાવ, પછી સ્વભાવ તો પેલો લીધો હતો એટલે છેલ્લે કીધું એ કારણ શુદ્ધ પર્યાય છે. સ્વભાવ પર્યાયના બે ભેદ છે ને, સ્વભાવ પર્યાયના ભેદ છે. સમજાણું કાંઈ
પ્રભુ,
સ્વભાવની દશાના પર્યાયના પ્રકાર છેવટે પણ કહેશે, શુદ્ધ પર્યાયના ભેદ સંક્ષેપથી કયા એમ આવે છે ને ભાઈ, છેલ્લું આવે છે ઉક્ત સમાસ હતો, શુદ્ધ પર્યાય વિકલ્પ, શુદ્ધ પર્યાય વિકલ્પ સંકટ છે. આ બધા શુદ્ધ પર્યાયના ભેદોમાંનું આ વર્ણન કર્યું, એના એક પર્યાયનું આ વર્ણન કર્યું. પહેલો સુહદ શુદ્ધ નિશ્ચય, સ્વાભાવિક એટલો નહીં પણ શુદ્ધ નિશ્ચય પાછું લીધો, શુદ્ધ નિશ્ચય ભાવ, પછી મને લઈ ના નાખી સમજાણો. પણ એ સદ શુદ્ધ નિશ્ચય ભાવ એ અનાદિ અનંત અમૂર્ત ને અતિન્દ્રિય સ્વભાવ વાળા એક વાર અને શુદ્ધ એવા સદ જ્ઞાન સદર્શન સદચારિત્રમ સહ ઉત્પાદ રૂપે પ્રગટ રૂપે નહીં સમજાણું કઈ. પરમાત્માના દરબારમાં આવું ભર્યું છે અંદર એમ કે છે હું કુંતી પરમાત્મા હો. નહીં અહીં ઉત્પાદ નહીં ઉત્પાદ વૃત્તિ કરી આવી તો પીછે નહીં ના કાર્ય સ્વભાવ કરી આવી સમજાય છે કઈ પકડાય એટલું પકડવું પણ કઈક છે ગંભીર ઊંડી વાત એટલું તો એને રસમાં રહે ને એને એ કરી છે અર્થ સંસ્કૃત તો પહેલી વાત કહી ગયા છે આની ટીકા ગણધર થી પરંપરા એ કરાયેલી છે મારા જેવા મન બુદ્ધિ નું શું કામ છે ભાઈ પેલી વાત આવી ગઈ છે ને ગણધરો થી પરંપરા એ જેનો અર્થ ચાલો અરે મહાવ્રત તારી છે બાપા સંત છે મુનિ છે દિગંબર છે એ એકલા લગ્ન એમ નહીં એવા લગ્ન પણ આપણે અનંતવાર લીધા અને પંચ મહાવ્રતના ક્રિયાઓ પણ અનંતવાર એ વસ્તુ નથી એ કઈ ધર્મ નથી સમજાય છે એ તો રાજનો પર્યાય કુંજલ નો જે એ પણ કરે પણ ભગવાન આત્મા ચૈતન્ય નો પિંડ પ્રભુ ક્ષેત્ર ભલે અસંગ પ્રદેશ હોય પણ એના ભાવ તો અનંત 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 સ્વભાવ ભાવથી ભરેલો જેનો સ્વભાવ છે એને હદથી જેનો સ્વભાવ છે એના સામર્થ્યની મર્યાદા પરિમિતતા છીએ એવો ભગવાન આત્મા અનંત જેના સ્વાભાવિક ગુણો આદિથી ભરેલો અને એ ગુણ સહિતનો ઉજ્જિત પંચમ પરિણામી પરિણતિ પણ સાથે રહેલી એને અહીંયા કારણ શુદ્ધ પર્યાય કહેવામાં
આવે છે બરાબર
એ કારણ શુદ્ધ પર્યાય પૂજની જ છે કે છે બધા બધા ભેગા ફોન કાંઈ એક પર્યાય ની મુખ્ય ઉપરમાંથી એમની વાત કરે છે આખું દવ તો દવ છે પણ ઉપરની વાત કરતા બધું ભેગું અભેદ બધું અભેદ છે હા તો ઉપરમાંથી આત્મું આવે તો બધા દવ ની શું વાત કરી અભેદ છે સમજાણું કઈ
પ્રભુ
આ તો વિતરાગ ના વિજ્ઞાન ના વિજ્ઞાન છે એને સ્વભાવ શબ્દ વાપર્યો હતો અને એને અનુચતુષ નું સ્વરૂપ શબ્દ વાપર્યો હતો સ્વરૂપ છે ને એમ કે રૂપ જ એનું છે એની સાથે એની રહેલી આ જેને ઉપાદેય તરીકે આદરણીય હોય તો એ શુદ્ધ કારણ પર્યાય છે
બરાબર
તેનો એક રૂપ પરિણામ ભાવે હે બસ ધર્માસ્તી આદિમાં પરિણામિક ભાવે દ્રવગુણ પર્યાય ત્રણેય છે ઉત્પાદ ભાઈ પણ એના પરિણામ ભાવે છે ધર્માસ્તી ધર્માત્મા પરિણામિક ભાવ ઉત્પાદ હોય છે આના પરિણામ વાળા ઉત્પાદ ભાઈ નથી. એથી એને આ પરિણામ ભાવે કાળ શુદ્ધ કરીએ ટકાવશે એમાં સિદ્ધ કર્યો. સમજાવું કઈ જીવનમાં એવો ટુકડો મૂટ્યો છે મોટા સમજતા પણ અર્થ નથી શકતો. શ્રીમન નહી સમજશે મોટો અક્ષર છે. હવે ઉલ્લેખ કરી નાખ્યો છે બીજા મોટો અક્ષર નહીં મારા એને કઈ નહીં લઈ હોય છે. જૈન જૈન ધર્મ નામથી પરિણામી હોય તો પણ અવ્યવસ્થિત પરિણામ અવ્યવસ્થિત ફાટી દીધો. સ્વાકાર પરિણામ હોય તો પણ અવ્યવસ્થિત પરિણામ એટલે શું મોટો અક્ષર મૂક્યો છો પણ પાછળ મારે કાઢી નાખ્યો પાછું ખુલ્યા વસ્તુ પણ એનો સ્વાકાર શબ્દ મોટો પડ્યો છે. પરિણામી પદાર્થ નિરંતર સ્વાકાર પરિણામી હોય ખરેખર ભેદ હોય ને છતાં એમાં અવ્યવસ્થિત પણ એ પણ એક જૈન માર્ગની સ્થિતિ છે. આથી લીધો છું 2000 માં બીજો નવું છે ને હા બીજો સમય સાથે આ પાનું ખાતી લીધો બીજો સમય સાથે નવું સાથે રાખવું છે ને આપણે સ્વાકાર પરિણામી જેવો પોતાનો સ્વભાવ છે તે આકારે પરિણામી હોવું જોઈએ છતાં પર્યાયમાં અવ્યવસ્થિત પણ પાછું ઉત્પાદનમાં અવ્યવસ્થિત પણ સ્વાકાર પરિણામમાં વ્યવસ્થિત પણ છતાં ઉત્પાદનમાં અવ્યવસ્થિત પણ જૈન માર્ગ આ છે. મગજ એનું ઘણું શ્રીમદ નો ક્ષોક્ષમ ઘણો એવો ક્ષોક્ષમ પુરુષ કોઈ હિન્દુસ્તાનમાં એ વખતે મોટો એટલું કામ કરેલું પણ પછી અમુક સ્થિતિ બહાર ના આવી ઉંમર નાની અને કામ કરી ગયા એવો આ તો કાશી બોલે સાચી ગયું. પરિણામી પદાર્થ નિરંતર સ્વાકાર કરે સ્વાકાર આવડા મોટા સમર્થન તો પણ અવ્યવસ્થિત પરિણામી પણ અનાદિ હોય તે કેવું જ્ઞાન વિશે ભાષમાન પદાર્થ છે તે ઘટમાન આ બધા વાંધા ઉઠાવે છે ને. અનંત હોય તે સ્થિતિ જણાય અનાદિ હોય તે સ્થિતિ પણ અનાદિ અનાદિ જણાય છે. જાણનાર જેમ જાણે છે એમ છે જાણે સમજાણું કઈ શું હે કીધું ને પરિણામી પદાર્થ નિરંતર સ્વાકાર પરિણામી હોય અવ્યવસ્થિત પરિણામી પર્યાયમાં થતા એનો સ્વાકાર પરિણામી હોય શ્રીમદ રાજચંદ્ર તમે વિશ્વાસમાં નથી એવું જૈન માર્ગ ની વ્યાખ્યા સમજ. જૈન માર્ગ આવી રીતે હોય છે. લોક સંસ્થાન ધર્મ ધર્માકા દ્રવી જૈન માર્ગ માં આવું સ્વરૂપ છે. જૈન માં છે રૂપી પણ સુખમ હોય વિગેરે વિગેરે નિવાસ વિભાવિક દેશા પ્રણામ ભાવે બધું વિભાવ ઉપાદાન કારણ દસમો વિશ્વપણી પણ વીર્યાદીનું આત્મગુણ ગણે તેનું ચેતન પણ જૈન માર્ગ ની અંદર વ્યાખ્યા આવી છે. સમજાણું કઈ તો પર્યાયમાં પણ સ્વાકાર પરિણામી હોય એક રૂપ એમ. હા અને છતાં પર્યાયમાં ઉત્પાદ એમાં આવ્યો કૃષ્ણ પાસે સ્વાકાર પર્યાય પરિણામ હોય છતાં ઉત્પાદ એમાં આવ્યો કૃષ્ણ. હા એક જૈન મહારાજ નો સ્વભાવ છે કે જૈન પિતરા કે જોયેલો એવું સમજે અવ્યવસ્થિત છે ને ઉત્પાદ અવ્યવસ્થિત એક પણ ક્યાં એને ઉત્પાદ એક પણ નથી. સંસાર છે એમ નિત્યાત્મ ઉત્પાદ મોક્ષ માર્ગમાં નિર્મળ પર્યાય ગણીનો થોડો ઉત્પાદન સિદ્ધમાં પૂર્ણ સિદ્ધ પર્યાય એટલે એક સરખો સ્વાકાર પરિણામ ન રહ્યો ઉત્પાદ વયમાં. ચાર દ્રવ્યમાંથી એક આકાર ઉત્પાદ રૂપે છે એવો એક આત્મામાં કારણ પર્યાય રૂપ સ્વાકાર પરિણામી પર્યાય સિદ્ધાયનાદી અનંત છે. સમજાણું કઈ બહુ જીવનું છે ધન ભાઈ ઉત્પાદ વહી પર્યાય વ્યવહાર છે સ્થિત પર્યાય પણ વ્યવહાર છે. એ ભૂતાર છે આ ત્રણ થઈને ભૂતાર છે. પકડાય પણ પકડવું એમાં કઈ એમાં કઈ
મનાંતર
હે એવું કામ શુદ્ધ કરી એની વ્યાખ્યા થઈ હવે કાર્ય શુદ્ધ કરી આવે આ ઉત્પાદ હોય સ્વભાવ લીધા કાર્ય બી સ્વભાવ હે પર્યાય સ્વભાવ એક અપેક્ષા છે પર્યાય સ્વભાવ લીધા હે એક અપેક્ષા છે ભાવની અપેક્ષા વિભાવ ભાવ લીધા હે એક અપેક્ષા છે કર્મ રહીત લીધા અહીંયા એક અપેક્ષા છે સંતાસિકાયમાં કાયદા ને કર્મ વિનાચાર નો એમ લીધા હે અપેક્ષા તમે લીધે ભાઈ ખરી નહીં ત્યાં કેવું જ્ઞાન ને પર્યાય ને સ્વભાવ શું લીધા અને સ્વભાવ સ્વભાવ પર્યાય ના બે ભેદ ચાલે છે. કારણ સ્વભાવ પર્યાય કાર્ય સ્વભાવ પર્યાય કેવું જ્ઞાન તો ભાવ ની અપેક્ષા તો ક્ષાયક ભાવ ને વિભાવ ભાવ થયો હતો પેલો અને સંતાસ્તિકા એમાં કહ્યું કર્મ વિના ચા ભાવ હોય ની અપેક્ષા રહી ને કર્મ ના ભાવ ની તો અપેક્ષા રહી ને ક્ષાય ભાવ એટલી અપેક્ષા એ અપેક્ષા ઘણી નથી. અહીં તો ચાર જ્ઞાનમાં કર્મનું વર્તમાન નિમિત્તની વિદ્યમાનતા છે તેથી તેને વિભાવ ગણ્યો અને વિદ્યમાનતા નથી માટે તેને સ્વભાવ કરીને કાય કેવું જ્ઞાન સ્વભાવ કહેવામાં કેટલા પ્રકાર એ ગુજરાઈ પેલા કહ્યું તો કે કેવું જ્ઞાન સ્વભાવ છે હે ચાર જ્ઞાન વિભાવ છે એમ કહ્યું તું ભાઈ ચાર જ્ઞાન વિભાવ છે કેવું જ્ઞાન સ્વભાવ છે એક વાત વળી કહ્યું કે કેવું જ્ઞાન વિભાવ ભાવ છે ચાર ભાવમાં એને ગણવામાં આવ્યો એટલે વિભાવ ભાવ છે એ પરભાવ છે પરમ પરિણામી ભાવની અપેક્ષા એ વિભાવના વિશેષ ભાવ છે અપેક્ષિત છે પરના નિમિત્તમાં અભાવની અપેક્ષા એમાં છે તેથી એને વિભાવ ભાવ કરવામાં કાંઈ વર્તમાન એને નિમિત્તપણાની અસ્થિ કર્મની નથી, તેથી તેને સ્વભાવ કાર્ય પર્યાય કહેવામાં આવી છે. સમજાવું કાંઈ ખજાનાની વાતું છે અંદર ની, ખજાનામાં શું શું ભર્યું છે સમજાવું કાંઈ. પહેલો એને ચાર જ્ઞાન માં એને વિભાગ ગણી અને કેવળ જ્ઞાન ને સ્વભાવ કેવો, પાછું પરિણામિક ભાવની અપેક્ષા એ ચાર ભાવમાં સાહેબ ભાવને વિભાવ કયો હતો, વિશેષ પર્યાય ની અપેક્ષા. અહીંયા એને કેવળ જ્ઞાને સ્વભાવ કાર્ય પર્યાય કહે છે, વર્તમાન નિમિત્ત નો અભાવ છે એથી એને સ્વભાવ કહેવામાં આવે. આ વાત દિગંબર શાસ્ત્રો સિવાય બીજે ક્યાંય હોય નહીં, પણ આ તો પરંપરા સત્ય છે. કેવળ જ્ઞાની પરમાત્મા નું પરંપરા એ કહેલું, એથી કહ્યું ને કે ગણધરો થી રચાયેલી આ ટીકા છે. હું તે કહું કરનાર નિગમભર સંતો એ માર્ગ પહેલા કરી દીયા, મુનિઓ એ સનાતન સત ધોધ ઉત્તર જ માર્ગ ભગવાન નો એમાં જન્મ્યા, સંતો ને એમાં થયા, એને તો કેવો જ્ઞાન ને આ મટીરિયલ માં બતાવી દીધું છે અને એના કારણ વસ્તુ કેવી એવી સ્પષ્ટ બીજે ક્યાંય છે. પણ રાણાના ઉપજ્યા માટે એને સમજાય જાય એમ નથી. હવે કાર્ય સ્વભાવ પર્યાયની વ્યાખ્યામાં પેલો નય ન દેતા પેલો સાદી અંત લીધો છે, એટલે એમાં પેલો સદ શુદ્ધ નિશ્ચય હતો. સાદી અંત લીધો છે, નય પછી દેશે. સમજાણું કાંઈ, સાદી અનંત ખોલું શુદ્ધ સહજ શુદ્ધ નિશ્ચય થી અનાદિ અનંત એમ હતું. આ તો નવી પર્યાય પ્રગટેલી છે, એથી પ્રગટેલી પર્યાય નું વર્ણન સાદી અનંત કરીને કહીને પછી શું છે એ સદગુઢ રહેવાને કેમ છે. ઓલી તો પ્રગટેલી નથી, એ તો છે ને છે એમને મનાથી. સમજાણું કાંઈ ઠીક આવે, ગુજરાતીમાં બધું આવ્યું, હિન્દીમાં આવું ના હોય છે. સાદી અનંત કેવલ જ્ઞાન એ સાદી અનંત છે, કેવલ જ્ઞાન અનાદિ અનંત નથી, પરિણામિક ભાવે નથી, કારણ પર્યાય પરિણામિક ભાવે અનાદિ અનંત છે. આ સાય ભાવ એ માટે સાદી અનંત નવી પ્રગટે છે, કેવલ જ્ઞાન દેખા નવી પ્રગટે છે. એ અમૂર્ત આઈ અમૂર્ત, એ અતિન્દ્રિય સ્વભાવ વાળા એ આઈ અતિન્દ્રિય સ્વભાવ વાળા. હવે ફેર પીણાય શોધ સદભૂત વ્યવહાર, ત્યાં સહજ શુદ્ધ નિશ્ચય પેલું નાખ્યું છું. જે છે કે કેવું જ્ઞાન શુદ્ધ છે, સદભૂત છે અને વ્યવહાર છે, એક સમયની પર્યાય માટે વ્યવહાર છે. સમજાણું કરાય, શુદ્ધ છે, સદભૂત છે, હયાતી છે, એક સમયની પર્યાય પણ હયાતી છે, પણ એક અંશ છે માટે વ્યવહાર છે. સમજાવું કઈ
પ્રભુ
બધું જીવું તો છે પણ હવે હીરાભાઈ આવ્યા છે ને હાજી ત્રણ જણ આવ્યા છે ને કેવલ જ્ઞાન હવે ઓલું કાર્ય લેવું છે ને તો કોની સાથે રહેવું છે એમ સિદ્ધ કરવું ઓલું ટીકાઓ સાથે રહેવું કહ્યું તો ને અનંત જ્ઞાન દર્શન સુખ ને આનંદ ચારિત્ર આનંદ એના સહિત કારણ પર્યાય હતી આ કાર્ય પર્યાય કોની સહિત કોની સાથે છે કે કેવલ જ્ઞાન કેવળ દર્શન કેવળ સુખ ને કેવળ શક્તિ ઠીક એ વીરી છે લીધું વીરી પણ ત્યાં લીધું છું અનંત ચતુષ્ટ નું સ્વરૂપ આ લીધું કેવળ શક્તિ યુગ ફળ રૂપ આ ફળ રૂપ એટલો ફેરફાર હું તો સ્વરૂપ હતું સ્વીકારું એ કઈ ફળ રૂપ નતું આ તો ફળ આવ્યું છે અનંત ચતુષ્ટિથી સ્વીકાર ને કારણ કર્યા એનો આશ્રય કરીને ફળરૂપ પર્યાય પ્રગટ થઈ છે કાર્યશું પર્યાય સમજાણું કઈ એના સ્વભાવ અનંત નું સ્વરૂપ હતું સ્વીકાર છે માટે આ તો ફળરૂપ દેખાશે ફળ કાચ્યું આ ફળરૂપ અનંત ચતુષ્ટની સાથે છે ને બોલ્યા ચાર પહેલા કહ્યા હતા ને બોલ્યા ભાઈ ચાર પહેલા કહ્યા પછી અનંત ચતુર્થ કહ્યું હતું શું અંત ચતુર્થ શું ત્યાં કહ્યું હતું સમજાણું આ તો પર્યાય પ્રગટ થાય એટલે અંત તત્વ સ્વરૂપ નહીં બોલ્યા શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વભાવ એના સ્વરૂપ એમ આ તો અતિન્દ્રિય સ્વભાવ વાળા ફળરૂપ અનંત ચતુષ્ટની સાથે બોલું અંત તત્વરૂપ નહીં આ અંત તત્વ તો પરિણામ ભાવે ટીકા ફળરૂપ અનંત ચતુષ્ટની સાથેની અનંત ચતુષ્ટ સાથે તન્મય રહેલી ત્યાં કહ્યું હતું કે તેની સાથેની પૂજિત પરિણતિ આ એની સાથે પરમ ઉત્કૃષ્ટ થાય એટલો ફેરફાર દીધો એ સાથેની પૂજિત પંચમ ભાવ પરિણતિ આ પરમ ઉત્કૃષ્ટ થાય ભાવ નિશુદ્ધ પરિણતિ પૂજિત પૂજિત શબ્દાય નહીં આદરણીય વાળું ટીકા એના આદરણવા માંથી ફળરૂપ આવે આ સમજાણું કઈ પરમ ઉત્કૃષ્ટ શબ્દ વાપર્યો ત્યાં આ ચાર ભાવ છે ને સંતો ભલે એનાથી પણ આ શુદ્ધ પરિણતિ તે જ કાર્ય શુદ્ધ પર્યાય છે એટલે આપું ને તે જ કારણ શુદ્ધ પર્યાય છે કારણ કે તે જ કાર્ય શુદ્ધ પર્યાય
સમાન વચન ગુરુદેવ